જામનગરમાં તારીખ 27/3/82 સમયસાર ગાથા 72 ઉપર પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન.
પરમાગમ શાસ્ત્ર છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા. સમય એટલે આત્મા, અને સાર એટલે જે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને લોકર્મ થી રહિત છે એવો જે ચિદાનંદ ભગવાન શુદ્ધ આત્મા છે એને બતાવનારું જે વાચક છે વચન, એને સમયસાર શાસ્ત્ર દ્રવ્ય શુદ્ધ કહેવામાં આવે છે. એ વાચક છે ને વાચ્ય અહીંયા છે. શુદ્ધ આત્મા અંતરમાં બિરાજમાન છે. એવા શુદ્ધ આત્માનું તમે, હે ભવી પ્રાણીઓ, તમે શુદ્ધ આત્માનું લક્ષ કરો. હે ભવી પ્રાણીઓ, એના લક્ષ વિના, એના આશ્રય વિના પ્રાણી માત્ર સંસારમાં એકાંત દુઃખને ભોગવે છે. હવે જો સંસારનું દુઃખ તમને લાગ્યું હોય, ભાષ્યું હોય, તો એ દુઃખની નિવૃત્તિ માટે તમે તમારા શુદ્ધ આત્માનું લક્ષ કરો, એની દ્રષ્ટિ કરો, એનો અનુભવ કરો, તો પરિણામમાં જે દુઃખ છે એનો વ્યય થશે, નાશ થશે, અને પરિણામમાં અતિન્દ્રિય આત્મિક સુખ, અવિનાશી અને સ્વાધીન એ સુખ એવું પ્રગટ થશે કે જે સ્વાધીન છે અને અવિનાશી સુખ એ ફરી આવ્યું ન જાય એવું એક સુખ તમને પ્રગટ થશે. તો એ સમયસાર એટલે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે એને બતાવનારું એક આ શાસ્ત્ર છે. એમાં કર્તા કર્મધિકારમાં આચાર્ય ભગવાન અજ્ઞાની પ્રાણીની ભૂલ બતાવે છે કે આત્મા પોતે સ્વભાવે જ્ઞાયક હોવાથી અકર્તા છે. તણે કાળ જ્ઞાયક હોવાથી તણે કાળ અકર્તા આત્મા છે, છતાં પણ પોતે પોતાના શુદ્ધાત્મ સામાન્ય છે એને જોતો નથી, શ્રદ્ધામાં લેતો નથી, અને પરિણામમાં જે સક્રિય પરિણામ છે, વિશેષમાં કર્તૃત્વ હું થાય છે એને દેખીને જાણે હું કરતા છું એમ અકર્તાને ચૂકીને પોતે પોતાને રાગાદીનો સ્વભાવથી અકર્તા હોવા છતાં પણ એવા સ્વભાવને ચૂકીને રાગાદીનો હું કરતા છું એ મનાધિકાળથી માની લ્યો છે. અને જ્યાં સુધી પોતે પોતાને રાગાદીનો કરતા માને, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ શુભ અશુભ પુણ્યને પાપના પરિણામ એનું કર્તૃત્વ પણ શ્રદ્ધામાં દેખાય ઘૂંટાય ત્યાં સુધી તે આત્મા અજ્ઞાની રહે છે. અને અજ્ઞાનથી આત્મા ચાર ગતિના દુઃખને ભોગવે છે. હવે એ દુઃખથી મુકાવવું હોય તો જે જ્ઞાયક તત્વ સામાન્ય છે અકર્તા, એને શ્રદ્ધામાં લક્ષમાં પ્રતીતમાં તું લે અને એનું લક્ષ કરીને એમાં લીન થા, તારા ઉપયોગને એમાં જોડી દે. તારો વર્તમાન ઉપયોગ જે બહિર્મુખ છે, જે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર થઈ રહ્યો છે, એ ઉપયોગ બહિર્મુખ ઉપયોગને નિરોધ કરીને ઇન્દ્રિય જ્ઞાનને રોકીને કલાયું તું. ઇન્દ્રિય જ્ઞાનને રોકીને જે પરને પ્રસિદ્ધ કરે છે, પર લઈને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન અર્થાત નાયક ને નહી પ્રસિદ્ધ કરનારું એવું ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન. શું કહ્યું? ભગવાન આત્માને નહીં પ્રસિદ્ધ કરનારું અને એકાંત પર પદાર્થને જ્ઞેયને પ્રસિદ્ધ કરનારું એવું ઇન્દ્રિય જ્ઞાન એટલે કે અજ્ઞાન. એટલે કે અજ્ઞાન, અજ્ઞાન ટાળવું છે ને ઇન્દ્રિય જ્ઞાન રાખવું છે. એક જ્ઞાનમાં બે કરવા ચાલશે નહીં. પોતાના આત્માને જાણવો છે અને પરનું જાણવું એ ક્ષણ માત્ર પણ બંધ કરવું નથી. કાલ આવ્યું તું, એક ક્ષણ વાર તો તું પરને જાણવાનું બંધ કર, ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કર. એક ક્ષણ વાર, લાંબો ટાઈમ નહીં. તો કહે કે પ્રભુ અત્યારે અવસર આવ્યો છે, આ આત્મ દર્શન કરવાનો આ કાળ પાકી ગયો છે. આત્માનો સ્વભાવ શું ને એનો અનુભવ કેમ થાય એની વિધિ ને કળા આત્મજ્ઞાની ગુરુ મળ્યા બતાવી છે. હવે તું એ રસ્તે ચાલ તો તને દુઃખનો નાશ ને સુખની પ્રગટતા થશે. નિષ્કારણ કરુણા કરીને જ્ઞાનીઓ કેતા જાય છે અને ચાલ્યા જાય છે, કેતા જાય છે અને મોક્ષમાં ચાલ્યા જાય છે. કોઈ રોકાતા નથી. કોઈને એમ લાગે કે અમે બહુ મોડા થયા પ્રભુ, હવે થોડો ટાઈમ રોકાવ, અત્યાર સુધી વેપારમાં પીડાતા પણ હમણાં 6-12 મહિનાથી ખ્યાલ ખેંચાણો કે સોનગઢ ગાવા જેવું છે, માટે હવે થોડો ટાઈમ રોકાવ. શુદ્ધ આત્માનું સ્વરૂપ કહેતા જાય છે અને મોક્ષમાં ચાલ્યા જાય છે એવો બનાવ આ ભારતમાં બને છે. ભારત એવો દેશ છે કે એમાં તીર્થંકરોના જન્મ થાય છે, એ પણ દીર્ઘની દ્વારા કહેતા જાય છે ને મોક્ષમાં ચાલ્યા જાય છે. ગણધર ભગવંતો પણ કહેતા જાય છે ને ચાલ્યા જાય છે. કુમકુમ આચાર્ય ભગવાન કહેતા જાય ને ચાલ્યા જાય છે. ગુરુદેવ પણ કહેતા ગયા અને ચાલ્યા ગયા. એમાં ભારતમાં પંચમ કાળના છેડા સુધી કોઈ કોઈ વિરલ જ્ઞાની પાકે છે, એ કહેતા જશે અને પછી ચાલ્યા જશે. એમાં કોઈ પાત્રજી હોય જેનો નિકટ ભવ હવે લાંબા, જેને ભવ નથી, જે આસન ભવ્ય જેવો અને અતિ આસન ભવ્ય જેવો એની વાણી સાંભળે છે, વાણી સાંભળીને અંદરમાં ઉતારે છે, ઉતારીને જેવી દેશના હૃદયમાં સુધાત્માનું સ્વરૂપ આવ્યું, ગુરુએ સમજાવ્યું એવું સાંભળીને નિર્ણય કરે છે, નિર્ણય કરીને પછી પોતાના ઉપયોગને અંદરમાં જોડે છે, તો એ જીવને પણ સમ્યક દર્શન થાય છે. આ એ પ્રવાહ અહીંયા ભારતમાં છે, બીજી જગ્યાએ તો ક્યાંય નથી, રશિયામાં નથી, અમેરિકામાં નથી, ઇંગ્લેન્ડમાં નથી, ક્યાંય નથી. આ ભારતમાં 24 તીર્થંકરોના પંચકલ્યાણ પણ ભારતમાં થાય, જન્મે પણ અહીંયા ને નિર્વાણ પણ અહીંયા થાય. એમાં આ સમયસાર શાસ્ત્ર જગતનું અદ્વિતીય ચક્ષુ, આંધળાની આંખ, આંધળો દેખતો થઈ જા, આંધળો એટલે પણ એ સમયસારનું સેવન કરે એટલે કે શુદ્ધાત્માનું સેવન કરે તો જે અજ્ઞાનરૂપ અંધકાર એનો અભાવ થાય અને અતિન્દ્રિય જ્ઞાનના ચક્ષુ દ્વારા શુદ્ધાત્માના દર્શન થાય ને એવું અજોડ આ શાસ્ત્ર છે. આ શાસ્ત્રનો અતિશય છે. ચારે અનુયોગ સમ્યક દર્શનમાં નિમિત્તો થાય. એમાં પણ દ્રવ્યાન યોગના શાસ્ત્ર જેમાં શુદ્ધાત્માની મુખતાએ કથન આવ્યા હોય એમાં પણ આ સમયસાર શાસ્ત્ર ભૂતકાળમાં 100, 200, 500 વર્ષ સુધી આમ નજર કરીએ છીએ ભૂતકાળમાં, ત્યારે એમ જણાય છે કે મોટા ભાગના ભૂતકાળના સમ્યક દ્રષ્ટિ જીવોને આ સમયસાર શાસ્ત્ર નિમિત્ત થયું છે. મુખ્યપણે ગૌણપણે બધા શાસ્ત્રો નિમિત્ત થાય છે એવું આ અલૌકિક અજોર સમયસાર શાસ્ત્ર છે. આ શાસ્ત્રનું બહુમાન કરશે એનું પણ કામ થશે. કેમ કે આનું બહુમાન ક્યારે આવશે? કે આનું બહુમાન આવશે ત્યારે. એમાં એક આ કર્તા કર્મધિકાર અપૂર્વ છે. આત્મા સ્વભાવે જ્ઞાતા હોવા છતાં પોતે પોતાની મેરે પોતે કરતા માની બેઠો છે કે હું દુકાને જાઉં તો દુકાન ચાલે ને હું દુકાને ન જાઉં તો વેપાર બંધ થઈ જાય. અને આ સમાજની ને સંઘની સરખી વ્યવસ્થા હું હોઉં તો થઈ શકે, નકર વ્યવસ્થા થઈ શકે. અનાદિકાળથી અભિમાનમાં ચકચૂર થયેલો આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને ભૂલીને પોતે પોતાને પરનો કરતા માને છે, કરતા થઈ શકતો નથી, કરતા માને છે. અને અજ્ઞાન ભાવે વિશેષમાં રાગનો કરતા બની જાય છે. એને સામાન્ય પડખું જ્યારે અકર્તાનું લક્ષમાં આવે છે ત્યારે વિશેષમાં રાગનો કરતા પણ ટળી જાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે. એવો અધિકાર છે ઊંચામાં ઊંચો. ગાથા 73 એનું મથાવ. હવે શિષ્ય પૂછે છે કે હે પ્રભુ, હે ભગવાન, જ્ઞાન માત્રથી જ એટલે કે શુદ્ધાત્માનો અનુભવ કરવાથી જ, શુદ્ધાત્માનું જ્ઞાન કરવાથી જ, શુદ્ધાત્માનું સદ્ધાન કરવાથી અને શુદ્ધાત્માનું આચરણ કરવાથી જ એમ કઈ આમાં એકાંત તો નથી થતું ને? કથનથી શુદ્ધાત્માના આશ્રયે ધર્મ થાય ને કથનથી પરના આશ્રયે ધર્મ, કથનચિત વિતરાગ ભાવથી ધર્મ થાય ને કથનચિત શુભ ભાવથી પણ થોડો ધર્મ થાય, એવું કઈ આમાં અનેકાંત છે કે એકાંત છે? આમાં એકાંત નહીં થઈ જાય કે ભાઈ આમાં સમ્યક એકાંત થશે? બાપુ સાંભળ, આમાં સમ્યક એકાંત થશે કે જ્ઞાન માત્રથી જ? શિષ્યનો પ્રશ્ન છે. જ્ઞાન માત્રથી એટલે શાસ્ત્ર જ્ઞાનની વાત નથી. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન જ નથી. કેમ જ્ઞાન નથી? કે જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધિ કરે અને સ્વની પ્રસિદ્ધિ ન કરે એવા ઇન્દ્રિય જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. અમે જ્ઞાન કહેતા નથી. જે જ્ઞાન જેનું છે એને પ્રસિદ્ધ કરે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં. જ્ઞાન માત્રથી એટલે શુદ્ધ આત્માનું અવલંબન લઈને સ્વસંવેદન જ્ઞાન માત્રથી, શુદ્ધ આત્માના સ્વાનુભવથી, શુદ્ધ આત્માના જ્ઞાનથી જ બંધનો નિરોધ કઈ રીતે થાય છે? મિથ્યાત્વનો અભાવ કઈ રીતે થાય છે? અથવા દુઃખનો નિરોધ નામ નાશ કઈ રીતે થાય છે? બસ આટલું જ કરવાથી દુઃખ ટળી જાય? આટલું જ કરવાથી મિથ્યાત્મનો ભાવ ટળી જાય? એકલા શુદ્ધાત્માનું જ્ઞાનની તમે વાત કરો છો પણ કઈ થોડું પૂર્ણ કરો એમ પણ તમે કઈ વાત કરતા નથી. વિજયભાઈ કે આકરું લાગે છે, કાલ કેમ આકરું તો લાગે છે. અનાદિનું સલ્ય છે ને, અનાદિનું પુણ્યથી ધર્મ થાય એમ અનાદિકાળથી માની બેઠો છે પણ કિંચિત માત્ર ધર્મ ન થા એ વાત આમાં આવશે. હમણાં પ્રભુ આ શુદ્ધ આત્માનો કેવળ અનુભવ કરવાથી એનું જ્ઞાન ને એની પ્રતીતિ ને એનું આચરણ, શુદ્ધ આત્માનું આચરણ કરવાથી આશ્રવનો નિરોધ નામ ટળી જાય દુઃખ વિચાત્મ, એટલું જ બસ કા? એટલું જ જ્ઞાન માત્ર થી જ બંધ નો નિરોધ, નિરોધ તો થાય છે પણ કઈ રીતે થાય છે એમ પ્રશ્ન છે. પ્રશ્નમાં એટલો તો હકાર આવ્યો છે કે આત્માના અનુભવથી આશ્રવનો એટલે મિથ્યાત્વનો એટલે દુઃખનો નિરોધ થાય છે એટલે ક્ષય થાય છે, પણ કઈ રીતે થા એમ શિષ્યનો પ્રશ્ન છે. એના ઉત્તર ઉપર ગાથા કહે છે. જે પ્રશ્ન ઈચ્છા જિજ્ઞાસાથી કરે એને ઉત્તર આપવામાં આવે છે. વિખે આવ્યો હોય કે લાવો સાંભળવા જઈએ એના માટે આ સમયસર નથી. કે ભાઈઓને સારું લાગે માટે જઈને, વેવાને સારું લાગે માટે હાલો આપણે કલાક જાગીએ, એમ સારું લગાડવા માટે બીજાને સારું લગાડવા માટે સાંભળે છે એને કાંઈ હાથમાં આવતું નથી. પોતાનું જેને ભલું કરવું છે એવી ભાવનાથી સાંભળે તો એના હાથમાં કઈક આવે છે. એની ગાથા 72 છે. ના ગુણ આસવાન અસુચિતમ ચ વિવર્ય ભાવમ ચ દુઃખસ કારણમ તિય સદો વણ્યતિમ ગુણદી જીવો. પરિણામ બંને આશ્રવ તત્વ છે, એક પુણ્યાશ્રવ ને બીજો પાપાશ્રવ, બેને અભેદ કરીને તેને આશ્રવ કહેવામાં આવે છે. એના પેટા ભેદ જોવામાં આવે તો બે છે, પેટા ભેદ એટલે પુણ્યાશ્રવ ને પાપ આશ્રવ. જે ભાવથી કર્મનું આવાગમન થાય એવું જે નિમિત્ત થાય રાગ એને આશ્રવ કહેવામાં આવે છે. આશ્રવો આગંતુક મહેમાન છે, આશ્રવો એ ઘરનો એ માલિક નથી. મહેમાન આવે ને ચાલ્યા જાય. 5 દિવસનું આ છે પ્રોગ્રામ, મહેમાનો આવે ને મહેમાનો પાછા ચાલ્યા જાય. તમે રોકવાનું કયો તો પણ રોકાય નહીં. એમ આશ્રવો મહેમાન છે, એ આવીને ચાલ્યા જાય છે. એક વાર ભગવાન તારા શુદ્ધાત્માની વાત તો સાંભળ રૂચિપૂર્વક. અરે ચિત્તની પ્રસન્નતાથી જે કોઈ શુદ્ધાત્માની વાર્તા પણ સાંભળશે તો ભાવિ નિર્વાણ ભાજનમ, ભવિષ્યમાં થનારી મુક્તિનો એ આત્મા પાત્ર બની જાય છે. રુચિપૂર્વક ચિત્તની પ્રસન્નતાથી તું સાંભળતો ખરો. આ તારા વખાણ કરે છે, સર્વજ્ઞ ભગવાન તારી પ્રશંસા કરે છે. સર્વજ્ઞ ભગવાન પોતાની પ્રશંસા કરતા નથી, શ્રોતાઓની પ્રશંસા કરે છે કે તારો ભગવાન આત્મા આવો છે. આશ્રવોનું એટલે પુણ્યને પાપના પરિણામોનું, અશુચિપણું એટલે મળપણું મેલપણું અપવિત્રપણું. પુણ્યના પરિણામ અશુચિ મેલ મળ અને અપવિત્ર છે, પાપના પરિણામ તો મળ ને મેલ ને અપવિત્ર છે. પણ પુણ્યના પરિણામ પણ બાપુ સાંભળ, એ મળ મેલ છે અને જળ ભાવ છે, અને પુણ્યના પરિણામ વર્તમાનમાં દુઃખનું કારણ અને ભાવિ પણ દુઃખના નિમિત્તો ઉભા થાય એવા બંધનું કારણ થાય છે. વર્તમાન પુણ્યના પરિણામ એ મલિન મેલ છે, જળપણું છે, અને વર્તમાનમાં એ દયાદાન કરુણા કોમળતાના પરિણામ પ્રગટ થાય ત્યારે આત્મા એકાંત દુઃખી થાય છે. કિશોરભાઈ એકાંત દુઃખી થાય. હિંસા જુટ ચોરા ચોરીના પરિણામમાં તો દુઃખ છે, પણ અહિંસા આદિના એક દેશ વ્રત કે સર્વદેશ મહાવ્રતના પરિણામ જે શુભ ભાવ, એ પણ બાપુ દુઃખનું કારણ છે. અને એનાથી જે કર્મનું બંધ થાય એ પણ દુઃખમાં નિમિત્ત થશે, એનો ઉદય આત્મિક સુખમાં નિમિત્ત નહીં થાય. કેમ કે એ વર્તમાનમાં પરિણામ પ્રગટ થાય છે ત્યારે એને અતિન્દ્રિય સુખ ગણાય છે. અતિન્દ્રિય આત્મિક સુખ ગણાયને એ ભાવ ગોથ્યો છે ત્યારે એ આત્મા એ વખતે દુઃખ ભોગવે છે, અને એના નિમિત્તે કર્મનો બંધ થાય. સાતાવેદનીનો એ સાતાવેદનીનો ઉદય આવશે ત્યારે પણ એ આત્મા દુઃખી થશે. અસાતાવેદની તો દુઃખનું કારણ છે, પણ સાતાવેદનીનો ઉદય એ પણ જીવને દુઃખનું કારણ છે. કેમ કે જ્યારે બંધાણુને ત્યારે એ આત્મા દુઃખી થયો હતો અને સાતાવેદની બંધાણું હતું. જીવ દુઃખી થાય ત્યારે સાતાવેદની બંધાય, દુઃખી થાય ત્યારે અસાતાવેદની તો બંધાય, પણ દુઃખી થાય પુણ્યના પરિણામ ત્યારે સાતાવેદની બંધાય, એ પણ ભવિષ્યમાં એને દુઃખનું નિમિત્ત થશે. સ્વર્ગમાં જશે તો દુઃખનું નિમિત્ત થશે, એ સુખનું નિમિત્ત નથી. સુખનું નિમિત્ત તો ભગવાન એકલો આત્મા અંદર બિરાજમાન છે, એ એક જ છે. બહારના કોઈ પદાર્થ આત્મિક સુખનું નિમિત્ત છે નહીં. એ તો શુદ્ધ આત્માનો અનુભવ થાય ત્યારે સાચા દેવ ગુરુ શાસ્ત્રને એ ભૂત નહીં ગમ નહીં એ વ્યવહારથી સુખનું નિમિત્ત કહેવામાં આવે છે. અને વિપરીત પણ પુણ્યને પાપના પરિણામ ચૈતન્ય સ્વભાવથી વિપરીત જળ સ્વભાવી છે, અચેતન છે પુણ્યને પાપ. એનામાં કોઈ પણ પ્રકારનું પુણ્ય પાપના પરિણામમાં જાણવાની ક્રિયાનો અભાવ છે. સ્વ અને પરને જાણવાની ક્રિયાનો એમાં અભાવ છે, તેથી તે જળ અચેતન છે પુણ્ય પાપના પરિણામ. ચેતન જેવા ભ્રમથી લાગે છે, આત્માની સંયોગ રૂપે એક અવસ્થા છે, ચેતનની સાથે સાથે ઉપજે છે, તેથી તે ચેતન ન હોવા છતાં ચૈતન્ય હોવાનો ભ્રમ પ્રગટ થાય છે, પણ એ ભાવ ચૈતન્ય થઈ શકતા. ચંદનના જંગલો હોય, ચંદનના ઝાડ, એની બાજુમાં સાગના ઝાડ ઉભા થાય બાજુમાં, એટલે એની સુગંધ એમાં બેસે, હવાના ઓલા લેરથી સુગંધ બેસે. અને પછી એ સાગના લાકડા કાપી અને ઠગલોકો મુંબઈમાં વેચવા આવે, કટકા સરખા બરાબર સુખડ જેવા બનાવે, અને પછી એ ઓલો લઈને સૂંઘે તો ઓલી ગંધ બેસી ગઈ છે એની, પણ ખરેખર સુખડ નથી, પણ એ સુગંધ જોઈને લઈ લે છે અને ઘરમાં મૂકે સાચવીને, અને બે ચાર મહિના થાય પછી કે હવે આપણે ઓલું સુખડ ઘરમાં છે, માથું દુખે છે, ઉનાળો છે, જરા ભરીએ. અને જ્યાં એ સુખડનું લાકડું લઈને સુગે છે, અહીંયા ત્યાં સુખડ હતી જ નહીં, એ તો એની સુગંધ બેઠી હતી. એમ ચૈતન્ય પરમાત્માની જોડે આ પુણ્યના દયાના ભાવ થાય છે, એ એના જેવા લાગે છે ભ્રમથી, પણ એની એ જાત નથી. એ સુખડની જાત, એ ઓલું લાકડું સાગનું, એ સુખડની જાતથી જુદી જાતનું છે. એમાં લાકડું પુણ્યનું છે, સુખ સુખ એ પુણ્યનું લાકડું, એ સાગનું છે. એ સુખડનું લાકડું એ ચંદન વૃક્ષ નથી. ચંદન વૃક્ષ શીતળતો પોતાનો પરમાત્મા છે, એનું અવલંબન લેતા પરિણામમાં શીતળતા પ્રગટ થાય છે. કે છે વિપરીત પણ વાતાવરણ તથા તેઓ દુઃખના કારણ છે. પાપના પરિણામ તો દુઃખના કારણ છે, પણ દયાદાન કરુણા કોમળતાના પરિણામ વ્રતાદિના પરિણામ પણ દુઃખના કારણ છે. સાધક અજ્ઞાનીના વ્રતાદિ તો દુઃખના કારણ છે, પણ સાધકના વ્રતાદિના પાંચમા વ્રતના પરિણામ પણ એ દુઃખના કારણ છે. એ કઈ સુખનું કારણ નથી, પણ છતાં સ્વભાવમાં ટકાતું નથી. એટલે હે બુદ્ધિ આવી જાય છે, પણ એ જ્ઞાનીની સાધકની દશાનો ભાવ હોય તો પણ એ પુંજ ભાવ એના દુઃખના સ્વભાવને છોડતો નથી. અનાદિ અનંત એનું લક્ષણ છે. એનું જે લક્ષણ પુંજ પાપ નું લક્ષણ દુઃખ કહ્યું એ અનાદિ અનંત. પછી અજ્ઞાની દશામાં પુંજ થાય કે સાધકની દશામાં પુંજનો ભાવ આવે તો પણ એ દુઃખનું કારણ છે. કેમ કે પરિણામ પોતાના સ્વભાવને છોડે નહીં, એના લક્ષણને ન છોડે. આશ્રવો એના જે ત્રણ પ્રકારના લક્ષણ કયા, એ લક્ષણને છોડતા નથી. ચોથો કાળ હોય તો આ, ને પાંચમો કાળ હોય તો પણ આ. ત્રણેય કાળ એનું લક્ષણ ત્રણ પ્રકાર અહીંયા વર્ણન થયે. એ દેવો દુઃખના કારણ છે એમ જાણીને, આ પુણ્ય ને પાપના પરિણામ દુઃખનું કારણ એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. એના ઉપરથી લક્ષ છોડીને પોતાના શુદ્ધાત્મામાં જ્યારે લક્ષ કરે છે ને લીન થાય છે, ત્યારે તેને સંવર અને નિર્જરાની દશા પ્રગટ થાય છે. એ પરિણામ સુખરૂપ છે. આશ્રવોના પરિણામ દુઃખરૂપ છે અને સંવરના પરિણામ, સંવર એટલે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ, શુદ્ધ આત્માનો પ્રત્યક્ષ અનુભવ, એનું નામ સંવર છે. કે જે સંવરમાં રાગ દ્વેષ મોહનો અભાવ છે એ ચૈતન્ય આશરે પ્રગટ થયેલા ચૈતન્યના વિતરાગી પરિણામ છે. એ વિતરાગી પરિણામ એ સુખનું કારણ છે અને રાગના પરિણામ પછી પ્રશસ્ત હો કે અપ્રશસ્ત હોય બધા દુઃખના કારણો છે એમ જાણીને એની રુચિ છોડે છે. જીવ એમ જાણીને એની રુચિ છોડે છે. પુણ્ય પાપ નથી છૂટતા, પણ પુણ્ય પાપની રુચિ છૂટી જાય છે. પુણ્ય પાપ તો થોડો ટાઈમ રહે સાધકને, પણ રુચિ શુદ્ધ આત્માની સામાન્યની થઈ પછી વિશેષમાં પુણ્ય પાપ જણાય ખરા, પણ એની રુચિ થાય નહીં કે આ પુણ્યના પરિણામ થાય તો ઠીક, પુણ્યના પરિણામ આવે તો ઠીક, પુણ્યના પરિણામ ટકે તો ઠીક, એવી પુણ્યના પરિણામ પ્રત્યે એને રુચિ હતી. જ્યાં પુણ્યને હે કહ્યું ત્યાં પુણ્ય છોડીને જગતના જેવો પાપની પ્રવૃત્તિ કરવા માંડ્યા. ભાઈ પુણ્ય હે એટલે કે એ પુણ્યના પરિણામ એ રુચિ કરવા એક નથી, એ શ્રદ્ધાનો વિષય બનાવીશ માં એનાથી લાભ થાય એવી માન્યતા છોડી દે. પુણ્ય છોડવાની વાત નથી, પુણ્યથી આત્માને લાભ થાય, પુણ્ય કરતા કરતા ધર્મ થાય એવી મિથ્યા બુદ્ધિ મિથ્યા શ્રદ્ધા પહેલા છોડી દે. પુણ્ય તો એના કાળે છૂટશે, એને છોડશે પણ ની આત્મા. એ તો જ્યારે થશે ત્યારે પુણ્યના પરિણામ ઉત્પન્ન નહીં થાય, ત્યારે આત્મા એ પુણ્યના પરિણામનો ત્યાગ કર્યો સપ્તમ આત્મા ગુણ સ્થાનમાં એમ કહેવામાં એ પણ કથન માત્ર છે. ટીકા, આ તો ભાગવતી શાસ્ત્ર છે. દૈવી શાસ્ત્ર છે આ શાસ્ત્ર છે ને, એ દૈવી શાસ્ત્ર છે. એ તો આત્માને દુઃખથી મુકાઈ જાય એવું આમાં નિમિત્ત છે અને શાસ્ત્ર શું પ્રગટ થાય અંદરમાં એને બતાવનારું આ શાસ્ત્ર છે. ટીકા, જળમાં દ્રષ્ટાંત આપે છે આચાર્ય મહારાજ. મૂળમાં દ્રષ્ટાંત નથી, કુંડાચાર્ય ભગવાને કઈ દ્રષ્ટાંત નથી આપ્યું, પણ 2000 વર્ષ પહેલા આ જયારે પ્રાકૃત ગાથા લખાણી ત્યારે તો એ પ્રાકૃતની બે લીટીમાંથી સમજનારા જેવો હતા, પણ તે પછી 1000 વર્ષે અમૃતચંદ્ર આચાર્ય ભગવંત થયા તેઓથી એ જાણ્યું કે આ કુનકુનની વાણીનો મર્મ કોઈ સમજતું નથી, એટલે એમને સંસ્કૃત ટીકા કરવાનો ભાવ જાગ્યો 1000 વર્ષ પછી. અને 1000 વર્ષ પછી પણ સંસ્કૃત ટીકાનો કોઈ ભાવ જાણતું નહોતું, એટલે એના પછી 1000 વર્ષે ગુરુદેવ પાયકા કે આ સંસ્કૃત ટીકા કોઈ સમજતું નથી, એનો વિસ્તાર કરવાની બહુ જરૂર છે. એટલે તેઓ 19 વખત તો જાય એ આવે છે સમયસારની આર્થની ગાથામાં. જ્યારે શ્રી ગુરુ વારંવાર સમજાવે છે ત્યારે શિષ્ય થોડું સમજે છે, વારંવાર જયારે સમજાવે ને ત્યારે થોડું સમજે, જો બધું સમજે તો ન્યાલ થઈ જાય. એટલે વારંવાર ભૂલો છે ને એટલે વારંવાર સમજાવે છે, સમયે સમયે ભૂલે છે એટલે વારંવાર શ્રી ગુરુ સમજાવે છે. આવો કાળ 45 વર્ષ ધારાવાહી એ તો કોઈ ચોથો કાળ આવી ગયો. આવી જાતની 3-3 વખત ચોથા કાળમાં ન હોય ને, મુનિઓ તો જ્યાં જંગલમાં હોય ને એમાં શ્રાવકો આવે વાહે પડી જાય એટલે બીજે થી ભાગી જાય કે આ ઉપાધિ ક્યાંથી આવી, પૂછે બિચારા તત્વનું પૂછે, આત્માનું સ્વરૂપ પૂછો આવે, કોઈ બીજી વ્યવહારિક વાત તો કરે નહીં, પણ આ ઉપાધિ મને. આ મુનિઓ કે છે અમને મનુષ્યનો સંગ ગમતો નથી. અમને આ અજ્ઞાનીનો સંગ ગમતો નથી, અમારા ધ્યાનમાં ખલેલ પહોંચે છે, પૂછે એટલે કહેવાનો અમને વિકલ્પ ઉત્પન્ન થાય છે, એટલું અમને ઠરવામાં નુકસાન થાય છે. એમ જાણીને બીજે દી સવારના પોરમાં એ ક્યાંય ને ક્યાંય ચાલ્યા જાય, પછી ઓલા જંગલમાં ગોતે પણ એને મળે અને થાકીને ઘર ભેગા થઈ જાય ને બીજે દી શાંતિથી ધ્યાનમાં મગ્ન થઈ જાય. હાય આ ઉપસર્ગ ટળી ગયો, એ ઉપસર્ગ માને છે મુનિઓ. ધ્યાનમાં બાધક થાય છે જીવો એને અલૌકિક. મુનિરાજ ની સ્થિતિ એસે મુનિવર દેખે વન મેં જાકે રાગ દ્વેષ નહીં, અલૌકિક એની દશાની શું વાત કરવી. અહીંયા કે છે ભાઈ એવા મુનિરાજ કુનકુંડ આચાર્ય ભગવાન અમૃતચંદ્ર આચાર્ય ની ગુરુદેવ 3-3 જ્ઞાનીઓ તને સમજાવે છે, 2 જ્ઞાનીઓ સ્વર્ગમાંથી આવ્યા અને 1 જ્ઞાની મહાવિજય ક્ષેત્રમાંથી પધાર્યા, અને 3-3 જ્ઞાની તને સમજાવે છે. હવે તો સમજ, બે તો સ્વર્ગમાંથી ઉતર્યા, અત્યારે તો 3 સ્વર્ગમાંથી આ નીચે ઉતર્યા છે, 3 સ્વર્ગમાંથી આ નીચે ઉતરીને આપણને સમજાવે છે. કે છે કે દ્રષ્ટાંત આપે છે, જ્યારે જીવો ન સમજી શકા એટલે 1000 વર્ષ પછી સંસ્કૃત ટીકાની રચના કરી. આત્મખ્યાતિ, આત્મખ્યાતિ એટલે આત્માની પ્રતિનિધિ થાય, આત્માની જે આનું અધ્યયન ભાવથી કરે, ભાવથી આનું અધ્યયન કરે એને ભાવ ભાષણ થઈને આત્માનો અનુભવ થાય એવો આમાં અતિશય છે. જેમ દર્પણમાં સામે રાખીએ અને જેમ મોઢું દેખાય એમ જ્યાં સમયસાર શાસનનું અધ્યયન કરે આ દર્પણ, ત્યાં શુદ્ધાત્માના દર્શન થઈ જાય એવું આમાં નિમિત્તપણું છે. રસિકભાઈ અલૌકિક વાત છે. આ કે છે જળમાં દ્રષ્ટાંત આપે છે, કેમ કે સિદ્ધાંત સીધો બેસી શકે નહીં, અઘરો લાગે, કઠણ લાગે જીવોને, એટલે થોડોક દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત વધારે સમજી શકાય, દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજાવવો છે. દ્રષ્ટાંત દેવાથી સિદ્ધાંત ઢીલો થતો નથી, દ્રષ્ટાંત દેવાથી સિદ્ધાંત કઈ ઢીલો પડતો નથી, પણ સામાન્ય જીવોને સમજવામાં સરળતા પડે, સુગમ પડે એટલે દ્રષ્ટાંત આપે છે જ્ઞાનીઓ. કે જેવી રીતે જળમાં એટલે પાણીમાં શેવાળ છે, પાણીની ઉપર શેવાળ છે, લીલું આવે છે ને પર જાડું શેવાળ, તે શેવાળ છે, તે મળ છે ને મેલ છે. પાણી છે એ તો નિર્મળ ને સ્વચ્છ છે, પણ એની ઉપરનો ભાગ જે છે એ શેવાળ છે, પણ એ ઉપર ઉપર રહી જાય છે. પાણીના દળમાં એ શેવાળ જતો નથી. ભારમલભાઈ, એ શેવાળ છે ને એ ઉપર ઉપર રહે છે, એ પાણીના દળમાં અંદરમાં પ્રવેશી શકતો નથી. જળ છે તે શેવાળ, જળની જળમાં શેવાળ છે, જળ પોતે શેવાળ રૂપ નથી. જળ તો જળ છે, પણ એની ઉપર શેવાળ છે, તે મળ ને મેલ છે. તે શેવાળની માફક, એ શેવાળની ભાંતિ, શેવાળની જેમ, શેવાળની માફક, શેવાળની આરે દાખલો આપ્યો. શેવાળ નું કોઈ પાન ન કરે, શેવાળ ને આમ આગુ પાછું કરીને પછી પાણી પીએ. ઢોર પણ એમ કરે. શું કહ્યું જમરાજભાઈ? ઢોર હોય ને એ પણ શેવાળ નું ફળ હોય ને આમ આગુ પાછું કરીને પછી પાણી પીએ. એમાં એની માફક, એ જરાક તો પુણ્ય પાપ ના પરિણામ ને આગો પાછો કરીને એ જ્ઞાન જળ પી લે એમ કે છે. તો તારા ભવનો અંત આવી જશે. તને એ જળ પીવામાં પુણ્ય પાપ ના પરિણામ રહેશે નહીં. જેમ હું સેવા આગો પાછો કરીને પાણી પી શકાય, એ વર્તમાન પર્યાયમાં પુણ્ય પાપના પરિણામ છે. એનું લક્ષ છોડીને જ્ઞાયકનું લક્ષ કર, તો જ્ઞાયકને આશરે જ્ઞાનનો અંદર પ્રવાહ આવશે અંદરમાં બહાર, અને તને આનંદનો અનુભવ થશે. એ પુણ્ય પાપના પરિણામ બહાર રહી જાય છે, કેવળ બહાર રહી જાય છે ને પાણી પી લે છે. એમ પુણ્ય પાપના પરિણામ બહિર્તત્વો આથી બહાર રહી જાય છે, એની શુદ્ધ આત્માની અનુભૂતિમાં બાધક થતા નથી. એનો પ્રેમ બાધક થાય છે, એની રુચિ બાધક થાય છે, પણ પુણ્ય પાપના પરિણામ બાધક થતા કેમ? કે એ સ્વભાવમાં અભૂતાર્થ હોવાથી આત્માની અનુભૂતિ થઈ શકે છે. સ્વભાવ ભાવમાં એનો અભાવ છે. પુણ્ય પાપના પરિણામનો સદભાવ પર્યાયમાં મળે હો, પણ સામાન્ય તત્વમાં પુણ્ય પાપનો અભાવ છે. વિશેષમાં પુણ્ય પાપ ભલે હો એના ઘરમાં રહ્યા, મારા ઘરમાં એ પુણ્ય પાપ ના પરિણામ નથી. એમ જ્ઞાયક નું અવલંબન લેતા એને આત્માનો અનુભવ થાય છે. પુણ્ય પાપ ના પરિણામ બહાર રહી જાય છે, પુણ્ય પાપ ના પરિણામ સેવા બહાર રહી જાય છે, અને અંદર ડૂબકી મારતા જ્ઞાન જળ નો અનુભવ થાય છે. અંદર માંથી ફુવારો ફૂટે છે અસંખ્ય પ્રદેશ એ જ્ઞાન ને આનંદ નો એકાગ્ર થતા. તે સેવાની માફક આશ્રવો ગુણ ને પાપ ના પરિણામ, વ્રત ને અવ્રત ના પરિણામ, સમાન કક્ષે મેલ ને મળ સેવાની માફક છે. એમાં જરાય તફાવત તું પાડીશમાં, સર્વજ્ઞ ભગવાને કહેલી વાત, અનંત તીર્થંકરો એ કહેલી આ વાત છે. આશ્રવો મળ પણે મેલ પણે અનુભવાતા હોવાથી અશુચિ છે, અપવિત્ર છે. ભગવાન આત્મા પવિત્ર છે, અને દયાદાન કરુણા કોમળતાના પરિણામ અપવિત્ર છે. એની જાતને ઓળખી લે તું, એની જાતને ઓળખ. આત્માની ચૈતન્ય જાતથી વિરુદ્ધ જાતિના એક કજાત છે. શું કહ્યું? પુણ્ય કરે ન કરે નો પ્રશ્ન નથી. આર્ય જીવ ને પુણ્ય આવ્યા વગર રહે નહીં, પણ પુણ્ય ને રુચિ છોડાવે છે. પેલા પુણ્ય તો આવશે, સાધક ને પુણ્ય ના પરિણામ તો આવે છે, પણ એને અશુચિ મેળ જાણે છે, તેથી તેમાં ઉપાદેય બુદ્ધિ એને થતી નથી. આવ્યા વગર રહે નહી, જાણ્યા વગર રહે નહી સાધક, અને આશ્રય કિંચિત માત્ર કરે નહીં, એમાં ઉપાદેય બુદ્ધિ થાય નહીં. સામાન્ય ને ઉપાદેય પણ જાણતો સાધક વિશેષ ને હે પણ જાણી લે છે. શું કહ્યું? સામાન્ય ચિદાનંદ ભગવાન આત્મા જ્ઞાયક એની દ્રષ્ટિ રાખતો, એને ઉપાદેય પણ જાણતો, એને જાણતો એમ નહીં, એને ઉપાદેય પણ જાણતો, અને જે રાગાદી પુંજ પાપના પરિણામ દશામાં મચકના ભાવ આવે એને જાણે છે એમ નહીં, એને હે પણ જાણે છે, જાણે છે એમ નહીં, આત્માને જાણે ને રાગને જાણે એમ નહીં. શું કહ્યું ભગભાઈ? સાધક આત્માને જાણે ને રાગને જાણે એમ નહીં, આત્માને ઉપાદેય પણ જાણતો અને રાગાદીને હે પણ જાણતો એ પ્રવર્તે છે, સમયે સમયે ઊંઘમાં પણ એમ હોય, મેલ પણ અનુભવાતા જણાતા હોવાથી અશુચિ છે, અપવિત્ર છે. આ વ્યવહાર રત્ન ત્રયના પરિણામ મેલ અને અશુચિ અપવિત્ર છે. આ દેશના લગતી સાંભળવાનો સમયસર સાંભળવાનો અત્યારે જે પ્રશસ્ત રાગ ઉઠ્યો છે, એ અપવિત્ર અશુચિ છે. સેવાની માફક મેલ અને મળ છે, એમાં પવિત્ર નો છાંટો નથી. એ જે તત્વ જે સ્વરૂપે છે તે તત્વને તે સ્વરૂપે જાણવું જોઈએ, એનું સ્વરૂપ શું છે એ જાણવું જોઈએ. છોડવું ન છોડવું, કરવું ન કરવું એની વાત નથી, એનું સ્વરૂપ શું છે. જો ઝેરને ઝેર જાણશે તો એ ઝેરનું પાન નહીં કરે, પણ ઝેરને જો અમૃત માનશે તો એનું પાન કર્યા વગર રહેશે નહીં, ને એ ટાંક્યા તરફડીને મરી જશે. એમાં પુણ્યને પાપના પરિણામ ઝેર છે. હા હા હા, વિષકુંભ છે. આ બધા શાસ્ત્રના શબ્દો છે. તને બહુ ચડી ગયો પુણ્યને પુણ્યના ફળનો પ્રેમ, હું ભોળો ને ફેરી જ્યાં 5-25 લાખ રૂપિયા થાય, અથવા તો જ્યાં કઈક બુદ્ધિનો ફેલાવો કુબુદ્ધિનો થયો હોય, કોઈ ડાક્ટરી કોઈ વકીલ વગેરે વગેરે, સમજી ગયા? કુબુદ્ધિ છે એ, કઈ શું બુદ્ધિ? હા હા, મારા જેવો કોઈ હોશિયાર નથી. અરે ભાઈ રેવા દે ભાઈ, ઇન્દ્રિય જ્ઞાન ના અભિમાન શું? ઇન્દ્રિય જ્ઞાન કઈ અભિમાન કરવા યોગ્ય નથી, એ તો 4 દિનની ચાંદી છે. શોક સંભળીને આવ્યો છે, આયુષ પૂરું થાય ફટ બીજી ગતિમાં ફેંકાઈ જાય, ક્યાં જાય ખબર પડે. અહીંયા આચાર્ય ભગવાન કે સાંભળભાઈ, નવે તત્વના સ્વરૂપને જેમ છે તું તું જાણ, નવું તત્વના સ્વરૂપને જેમ છે તું તું જાણ. જો જાણીશ એના સ્વરૂપને તો તને એમાં ઉપાધિ બુદ્ધિ નહીં થાય. ઉપાધિ બુદ્ધિ છોડાવવા માટે એના સ્વરૂપનું જ્ઞાન આપે છે કે આશ્રવો મળપણે મેલપણે અનુભવાતો અશુચિ અપવિત્ર છે. એક પડખા વિશેષ પડખાનું જ્ઞાન કરાવ્યું, હવે બીજું એક સામાન્ય પડખું છે. શું વિશેષ ને શું સામાન્ય કાંઈ ખબર ન પડે, ફુરસદ ન મળે. અને કાપડની દુકાન હોય, કાપડની કાપડિયાને કોઈને મોટર સ્પેર પાર્ટ, કોઈને ફિલિપના બધા એજન્સીઓ, ઘણી પ્રકાર હોય. તો એ 1000 ચીજ પડી હોય ને, 1000 ચીજ બહાર મંગાય, સ્પેર પાર્ટ મોટરના હોય ને, 1000 ચીજ પડી હોય, એમાં શું ભાવનો ખરીદી, એના ઉપર અત્યાર સુધી કેટલો ખર્ચ કર્યો, કેટલું પડતર છે, શું ભાવ કહીએ તો કેટલો નફો થાય, કેટલું અહીંયા કેલ્ક્યુલેટર મશીન છે, આ મશીન અંદરમાં એ બધો હિસાબ કરીએ, અને કયા નંબરનો માલ એને માગ્યો, એ નંબર ક્યાં પડ્યો છે, ફટ ત્યાં ઉભો થઈને લઈએ, બધું યાદ રહે. પણ આ નવ તત્વ નું સ્વરૂપ શું જમનભાઈ, અને એના લક્ષણ શું, એના ફળ શું, એના કારણ કાર્ય શું, એ સમજવાની જીવ દરકાર કરતો. અને કદાચિત એ વિશેષના નવ તત્વ ના ભેદ ને જાણવાની દરકાર કરી તો ત્યાં રોકાઈ જાય છે, પણ એ વિશેષ થી પાર સામાન્ય પુરખો બીજું છે એને જાણવાનો એ પ્રયત્ન કરતો. કદાચિત નવ તત્વ ના ભેદ ને જાણ્યા, પણ તેથી શું નવલભાઈ, નવ તત્વ ના ભેદ જે વ્યવહાર નહીં નો વિષય છે તેને જાણ્યા પણ તેથી શું વિશેષ ને જાણવામાં પ્રેમમાં પડી ગયો. હા, એ પરદ્રવ્ય ને જાણ્યા છે, નવ તત્વ પરદ્રવ્ય પરભાવ છે, નવ તત્વ થી ભિન્ન અંદર છુપાયેલી ભગવાન આત્માની જ્યોતિ છે સામાન્ય તત્વ. એને એક વખત તું જો, અરે એક વખત નું જ કામ છે, કામ તો એક જ વખત નું. હા, એક વખત સૌ સમય, એક વખત જે જાણ્યો ત્યારે અહીંથી જે આત્માને જાણ્યો એ સાદી અનંતકાળ આત્માને ઉપાધિ પણ જાણતો પરણવી જશે, અલ્પકાળમાં એની સિદ્ધ અવસ્થા થશે. જેમાં એક પૈસા નું ખર્ચ નહીં, જેમાં પરાધીનતા નહીં, જેમાં પરાધીનતા નહીં કે ગુરુ આશીર્વાદ આપે ત્યારે સમય દર્શન થાય એમ નથી, જે એમ કે અમારા આશીર્વાદ જો તો ધર્મ થાય એ ગુરુ નથી, કુગુરુ છે એ કુગુરુ. હા, તારું ભલું થશે, કલ્યાણ થશે. અરે ભાઈ, એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને શું કઈ સુખ દુઃખ આપી શકે? દુખી થાય તો એના અજ્ઞાન થી દુખી થાય છે, અને સુખી થાય તો એના જ્ઞાન થી સુખી થાય છે. કર્મના ઉદય થી કોઈ દુખી થતો નથી, એના અજ્ઞાન થી દુખી થાય છે. કર્મ તો નિમિત્ત માત્ર છે. હવે એક પડખું સામા વિશેષ નું બતાવ્યું, અસુચિ પડખું જે છોડવાયું છે એ બતાવ્યું. કેમ છે કે એને ઉપાદેય થઈ ગયું છે ને, એટલે એને હે કરવા માટે એનું જ્ઞાન કરાવે છે વિશેષનું. વિશેષનું શા માટે જ્ઞાન કરાવવું છે કે એમાં ઉપાદેય બુદ્ધિ થઈ ગઈ છે ને, એમાં રુચિ પડી છે ને, એ રુચિ છોડાવવા માટે એનું જ્ઞાન કરાવે છે કે સંભાળજે, ખતરો છે પુણ્ય પાપમાં. હવે બીજું એક સામાન્ય પડખું બતાવે છે એની સામે. અને ભગવાન આત્મા, આ બધા આત્મા ભગવાન છે, વર્તમાનમાં શક્તિ એમ કે છે, એક ઇન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પચ ઇન્દ્રી, સંઘની, અસંઘની. એકલા વાણિયા છે એ ભગવાન છે એમ નહીં, સૌ બધા આત્મા માત્ર ભગવાન છે. કીડી નો હોય કે હાથી નો જીવ હોય, ભગવાન આત્મા અંદર માં બિરાજમાન છે. જહ જ્યોત ચૈતન્ય મૂર્તિ બિરાજમાન છે, દેહ દેવળમાં દેહ થી ભિન્ન આત્મા અંદર બિરાજમાન વર્તમાનમાં છે, એવો ને એવો પરમાત્મા બિરાજમાન છે. દર્શન દેવા માટે ચોવીસે કલાક હાજર છે, જે દર્શન લે એને દર્શન આપે. આ મંદિરમાં પણ એમ છે, અહીંથી હેલા જાય છે ને ભગવાન બોલાવતા નથી કે મારા દર્શન કરી તો તું સુખી થાય. આ ભગવાન બોલાવે, ભગવાન મહાવીર પ્રતિમાજી છે ને, કોઈને બોલાવતા નથી. પણ જે કોઈ અંદર દર્શન લેવા જાય, ત્યારે દર્શન લેવા જાય, આમ કોઈ દર્શન લેવા આવે એટલે આમ ન કરે, દર્શન દે દે ને દે, એમાં ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ બિરાજમાન છે. ચોવીસે કલાક દર્શન લેવા તૈયાર છે, પણ એને શ્રદ્ધા નથી. એને એમ શ્રદ્ધા છે કે પૈસા હોય તો સુખી થાઉં, આબરૂ હોય તો સુખી થાઉં, કઈક શાસ્ત્ર નો જ્ઞાન નો ઉઘાડ હોય તો સુખ મળે, ભ્રમણા છે બધી. એટલે જ્યાં સુખની કલ્પના કરી છે ને, ત્યાં એની બુદ્ધિ બહુ દોડે છે. ધીરુભાઈ બધા કહે છે કે ધીરુભાઈ બહુ હોશિયાર છે, આ એમ કહે છે ગામમાં. આ તો ધીરુભાઈ નું તો નામ બાકી બધાને બધાને લાગુ પડે. ભાઈ બાપુ, તારી શ્રદ્ધામાં ફેર છે. તારી શ્રદ્ધામાં નથી આવ્યું કે આત્મામાં સુખ ભર્યું છે અને આત્મામાં એકાગ્ર થતા મને સુખ મળશે, એમ તારી શ્રદ્ધા થઈ નથી હજી. અરે વ્યવહાર શ્રદ્ધાનું ઠેકાણું નથી. નિશ્ચય શ્રદ્ધા તો દૂર રહી, એટલે શ્રદ્ધામાં બીજું પડ્યું છે કે આ આ મળે તો સુખ ને આ મળે તો અનુકૂળ સહયોગ મળે તો સુખ. એટલે એની બુદ્ધિ જ્યાં એને સુખ ભાસે છે ત્યાં એની વૃત્તિ જાય છે. શું કહ્યું? જ્યાં એને સુખ થાક્યું છે ત્યાં એની પરિણતિ જાય છે. એની મતિ ત્યાં ગતિ કરે છે, એની મતિ ત્યાં ગતિ કરે છે. એની મતિ અહીંયા ગતિ કરતી નથી. કેમ કે એને શ્રદ્ધામાં આવતું નથી કે ભગવાન આત્મામાં સુખ વિરું છે, એમાં એકાગ્ર થતા મને સુખ પ્રગટ થશે. શ્રદ્ધા વિપરીત છે. ભગવાન આત્મા તો બધાને ભગવાન કહીને બોલાવે છે. હા હા હા, સંતો તો બધાને ભગવાન તરીકે જુએ છે. એક વખતની વાત છે, જ્યારે ભાદરવા સુદ પાંચમ થી ચૌદશ સુધી આપણા દશરથની પર્વ પૂરા થયા, ક્ષમાપનાનો દિવસ હતો, છેલ્લી ક્ષમાપના હો, ત્યાર પછી તો ગુરુદેવ સ્વર્ગવાસ થયો, ત્યારે પોતે કહે છે કે અરે અમે જીવન દરમિયાન કોઈને પણ પર્યાયની મુખ્યતાથી અમારાથી જોવાઈ ગયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. કેમ કે બધા આત્મા ભગવાન છે, ભગવાન તરીકે અમે જોઈ રહ્યા છીએ. અમારા શ્રદ્ધામાં તો બધા ભગવાન છે એમ જ છે. અમારી શ્રદ્ધામાંથી ફેરફાર નથી થયો, પણ ચારિત્રના દોષથી પરિણતિમાં ક્યાંક કોકને પર્યાયની મુખ્યતાથી જોવાઈ ગયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. આ જો સંતોને ક્ષમાનો એ વ્યવહાર પણ શીખવા જેવો છે. એ વ્યવહાર પણ એમ અહીંયા કે છે કે અમે તો બધાને ભગવાન જોઈએ છીએ, કોઈ પામર છે એમ અમે દેખાતું નથી, કોઈ મનુષ્યને કોઈ ચીજાન એવો ભેદ અમને દેખાતો નથી. અરે આ કુદૃષ્ટિ ને આ સુદૃષ્ટિ એવો ભેદ પણ અમે કઈ નહીંથી જોઈએ કે જે પહેલેથી શુદ્ધ છે. માટે અમને કોઈ એવો ભેદ દેખાતો નથી કે આ અજ્ઞાની ને આ જ્ઞાની. શું કહ્યું? આ મિથ્યા દ્રષ્ટિ છે ને આ સમ્યક દ્રષ્ટિ છે, આ એને જોનારી અમારી પાસે નહીં જ નથી. અમારી પાસે જો બીજી નહીં હોય વ્યવહાર નહીં તો અમે એવો તફાવત જોઈએ, પણ અમે તો એક શુદ્ધ આત્માને જોઈએ છીએ ને એને જોનારી નહીં પણ એક જ છે. કેમ કે શુદ્ધ આત્મા એક છે તેથી એને જોનારી નહીં પણ એક જ હોય, એને જોનારી બે નહીં ન હોય. જો બે નહીં હોય તો આમાં બે પણ આવી જાય. માટે કે છે કે ભગવાન આત્મા બધા આત્માઓ ભગવાન છે. એ ભગવાન કહીને બોલાવનાર ચાલ્યો ગયો, ભગવાન કહીને બોલાવનાર આવકાર આપનાર, હા હા એ ધણી ચાલ્યો ગયો. ન ધણિયા થઈ ગયા આપણે બધા. હા હા, શું થાય? પંચમ કાળ છે એમ જ હો. ભગવાન આત્મા કે છે, અને ભગવાન આત્મા તો હવે આગળ સદાય ત્રણેકાળ સદાય શબ્દ છે. આમો શાસ્ત્ર છે બધાની પાસે, સંસ્કૃતમાં છે શબ્દો. એનો આ હિંમતભાઈ અનુવાદ ગુજરાતી કર્યું છે આપણા પંડિતજી. સદાય હંમેશ ને માટે ત્રણેય કાળ, અતિ નિર્મળ. જો ઓલા આશ્રમમાં મેલ મળતો શબ્દ અહીંયા એની સામે નિર્મળ, એની સામે નિર્મળ. પણ જ્યારે સંવર નિદ્રા ને મોક્ષ થતું હોય એ નિર્મળ કહેવાય, અને ભગવાન આત્મા અતિ નિર્મળ. એક એક શબ્દની કિંમત છે. ખેતીભાઈ, નિર્મળ શબ્દ સંવર ઇન્દ્રને મોક્ષ ને લાગુ પડે અને અતિ નિર્મળ જો લલિતાબેન આ પાય, અતિ નિર્મળ સર્વથા નિર્મળ, અતિ નિર્મળ એમાં કથનચિત નિર્મળ ને કથનચિત મેલ એમાં વસ્તુમાં સર્વથા પરમાત્મા પવિત્ર છે સદાય. અને પાછું અતિ નિર્મળ, ઓલું મળ આશ્રવ મળ આશ્રવ મળ અને સંવર તત્વ નિર્મળ અને ભગવાન આત્મા અતિ નિર્મળ. આ તો ભાગવત કથા છે, ભગવાન થવાની વાર્તા છે લખી છે આમાં. તો સદાય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવ પણે, હા હા, જેમાં રાગ નો એક કણિયો નથી પ્રવેશી શકતો. ચૈતન્ય માત્ર જ્ઞાન, માત્ર ઓનલી ઓનલી જ્ઞાન માત્ર ચૈતન્ય, એમાં રાગ નો બિલકુલ પ્રવેશ થઈ શકતો, અશુચિ એવા આશ્રવ નો બિલકુલ પ્રવેશ થઈ શકતો નથી. ચૈતન્ય માત્ર શબ્દ કહ્યું, ઓનલી, બધું કાઢી નાખ્યું, આશ્રવો ને દૂર કર્યા, એમાં આશ્રવ છે નહી. ચૈતન્ય માત્ર સ્વભાવ પણે, એ ચૈતન્ય આત્માનો સ્વભાવ છે અને આશ્રવો છે એ વિભાવ છે. માટે સ્વભાવ શબ્દ જોડ્યો, માત્ર કહીને રાગ કાઢી નાખ્યો. ચૈતન્ય માત્ર સ્વભાવ પણે વિનાયક હોવાથી, થવાથી નહી, સંવર નિગ્રાતો થાય. અને ભગવાન આત્મા તો ત્રણેય કાળ હોવાથી, થવાથી ને હોવાથી માં મોટો ફેર છે. થવાથી પર્યાય નું વિશેષણ છે, હોવાથી દ્રવ્ય સામાન્ય નું વિશેષણ છે. ચૈતન્ય માત્ર સ્વભાવ પણ એક નાયક હોવાથી ભગવાન આત્મા સામાન્ય તત્વો ની વાત કરે છે. વિશેષ નું જ્ઞાન કરાયું એનો આશ્રય છોડાવવા માટે, સામાન્ય નું જ્ઞાન કરાવે છે આશ્રય લેવા માટે. જ્ઞાયક હોવાથી અત્યંત સૂચિત છે, હુમાં અતિ નિર્મળ શબ્દ વાપરો તો હવે અતિ સૂચિત છે, અત્યંત સર્વથા પવિત્ર છે. સંવર નિદ્રા ને મોક્ષ સૂચિ છે, પવિત્ર છે, પણ એમાં તો મને મેલના અભાવની અપેક્ષા પણ લાગુ પડે. અભાવની અપેક્ષા, આમાં તો અભાવની અપેક્ષા લાગુ ન પડે માટે કહ્યું અત્યંત સૂચિ છે. એક એક શબ્દની ત્રંબકભાઈ કિંમત છે. આ તો મંત્રો છે. સંવર નિદ્રા મોક્ષ સૂચિ છે, પણ એમાં આશ્રવ બંધના અભાવની અપેક્ષા આવે છે. અને ભગવાન આત્મા ત્રણેય કાળ સદાય અત્યંત સર્વથા પવિત્ર પરમાત્મા અંદર વિરાજમાન છે. અપવિત્ર પરિણામની પાછળ ભગવાન આત્મા અત્યંત સૂચિ પવિત્ર પરમાત્મા વિરાજમાન છે. એનું તું લક્ષ્ય કર, એનું અવલંબન લે, એનો અનુભવ કર, તો તને ધર્મની દશા પ્રગટ થશે અને આશ્રવનો ભાવ થઈ જશે.